તારીખ 31-10-1994 શ્રી સમયસર ગાથા 212 અને 213 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 208.
જેને પરપદાર્થમાં સુખ બુદ્ધિ છે અને આધાર બુદ્ધિ છે એને પરપદાર્થ અનંતા પરપદાર્થોની ઈચ્છા પડેલી છે. કેટલી અનંતા પરપદાર્થોની ઈચ્છા પડેલી છે માટે અજ્ઞાન દશામાં સૌથી વિશેષ અનંતો પરિગ્રહ છે. જ્ઞાન દશામાં સુખ બુદ્ધિને આધાર બુદ્ધિનો નાશ થઈ ગયો છે માટે સુખ બુદ્ધિએ કરીને ઈચ્છા નથી. જે ઈચ્છા દેખાય છે જ્ઞાનીને તે સુખ બુદ્ધિએ કરીને ઈચ્છા નથી, આધાર બુદ્ધિએ કરીને ઈચ્છા નથી. તેથી જ્ઞાનીને ખરેખર ઈચ્છા નથી એમ કહેવામાં આવે છે અને તેથી જ્ઞાનીને પરિગ્રહ નથી એમ પણ કહેવામાં આવે છે. પરિગ્રહની અંદર બીજું કાંઈ નહીં પણ આહાર પાણીનું શું? તો કે કોઈ પણ રજકણ માત્ર એમાં આવી જાય છે. આહારના રજકણ હોય, પાણીના રજકણ હોય, હવાના રજકણ હોય કે બીજા અનુકૂળતાના સંયોગના પ્રકાર હોય, એ બધા રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવને સર્વે માયના પૂદગળ એ સ્વભાવ જો ચોથા ગુણ સ્થાને એ પૂદગળ સ્વભાવ માની લીધા છે. મુનિ દશામાં તો સ્થિરતા વિશેષ છે. એટલે જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી. એટલે સુખ બુદ્ધિએ, આધાર બુદ્ધિએ આહાર લઈશ તો હું જીવીશ, આહાર નહીં લઉં તો હું જીવી નહીં શકું એવું પરિણમન જ્ઞાનીને હતું નથી. કેમ કે પોતાનું શાશ્વત પદ, શાશ્વત સ્વરૂપ અનુભવ ગોચર છે. એટલે હું મરીશ, આહાર નહીં લઉં તો હું મરીશ ને મારો નાશ થશે એવી કલ્પના જ્ઞાન દશામાં થતી નથી. તેથી જ્ઞાનીને આહારની પણ ઈચ્છા નથી અને તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. આહાર થાય તો પણ એ પરિગ્રહ રૂપે નથી. અહીં પ્રશ્ન થાય છે કે આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઈચ્છા છે કે નહીં? સમ્યક દ્રષ્ટિની વાત તો જુદી છે. સમ્યક દ્રષ્ટિ તો કોઈ શ્રીમંત હોય, ચક્રવર્તી હોય, બહુ મોટા પરિગ્રહવંત દેખાય અથવા ઇન્દ્રાદી સમ્યક દ્રષ્ટિ છે, સ્વધર્મ ઇન્દ્ર છે, સમ્યક દ્રષ્ટિ છે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, ઘણો પરિગ્રહ એમને દેખાય છે. શું સમજવું? મુનિને પણ આહારની ઈચ્છા થાય છે છઠ્ઠા ગુણ સ્થાને. ઈચ્છા વિના આહાર કેમ કરે? અને કોઈ પણ મુનિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય એને ઈચ્છા વગર આહાર કેમ કરે? ઈચ્છા વગર આહારની ક્રિયા સંભવતી નથી. એટલે 13મા ગુણ સ્થાને ઈચ્છા નથી ને આહારે નથી એનું કારણ એ છે કે આહારની ક્રિયા ઈચ્છા વિના સંભવતી નથી. અનંત દેવને ક્ષુધા નથી, ક્ષુધા નથી એટલે ઈચ્છા નથી આહારની, ઈચ્છા નથી એટલે આહારની ક્રિયા પણ દશા સુધી તો જોવામાં આવે છે. તેનું સમાધાન શાતાવેદનીય કર્મના ઉદયથી, અશાતાવેદની અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિ રૂપ સુધા ઉપજે છે, તો ઉષાતા વેદની ત્યાં આજે તીવ્ર છે. છઠ્ઠા ગુણ સ્થાન, તેરમા ગુણ સ્થાને વેદની કર્મ છે, પણ અનંતી શાતા છે. કેટલી અનંતી શાતા છે, અશાતા નથી ત્યાં, માટે ત્યાં ક્ષુધાનો પરિસર પણ નથી. અહીંયા અશાતાભિનિય કર્મના ઉદયથી જઠરાગ્નિ તીવ્ર થાય છે, ક્ષુધા ઉપજે છે. વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી, એ વેદના એટલી તીવ્ર થાય છે, એટલી તીવ્ર થાય છે કે પરિણામને નિમિત્ત નૈમિત્તિક સંબંધે એના ઉપર અસર પહોંચે છે. તો પરિણામ જાળવવા માટે એ આહાર લે છે. સુખ બુદ્ધિ કે આધાર બુદ્ધિ આહાર લેતા અસાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે, વીર્યાંતરેના ઉદયથી તેની વેદના તીવ્ર થાય, ન સહન થાય થાય એટલી થાય, ન સહન થાય એટલે પરિણામને અસર કરે અને પરિણામ બગડે એવી થાય. અને ચારિત્રમોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય. આ ત્રણ પ્રકારના કર્મના ઉદયના નિમિત્ત છે. એની વીર્યાંતરાયથી પોતાનું વીર્ય એટલું નથી, પુરુષાર્થ એટલો નથી કે એની સહન શક્તિ હોય. અસાતાવેદનીમાં અસાતાનો તીવ્ર ઉદય છે. ચારિત્રમોહનીમાં પોતાનો રાગ છે એટલે ઈચ્છા થાય છે, આહારની ઈચ્છા થાય છે. તે ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. અને એવી જે ઈચ્છા થઈ એ ઈચ્છામાં પોતાની અપ્રયત્ન દશા હોવાને લીધે, કેવી પ્રયત્ન સ્વરૂપમાં સ્થિર થવાનો છે. પ્રયત્ન આહાર લેવાની ઈચ્છામાં પ્રયત્નને જોડતા નથી. પુરુષાર્થને ક્યાં જોડે છે? પોતાના સ્વરૂપમાં જોડે છે, પણ એ મર્યાદા છે એ સ્વરૂપમાં જોડવાની. એટલે એને કર્મના ઉદયનું કાર્ય જાણે છે, પોતાનું કાર્ય નથી જાણતા. કેમ કે પોતે તો જ્ઞાતા ભાવમાં રહેવાના પુરુષાર્થમાં છે. જોડે ચારિત્રમોહના ઉદયથી રાગનો ભાવ ભાગ ઉત્પન્ન થયો, અંશે રાગ ઉત્પન્ન થયો, એના જ્ઞાતા રહે છે એટલે એને ઉદયનું કાર્ય જાણે છે. જ્ઞાતા રહે છે એટલે ઉદયનું કાર્ય જાણે છે, પોતાનું કાર્ય નથી જાણતા પણ ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે અને એ ઈચ્છાનો ભાવ છે એને રોગ જાણે છે. ભૂખ લાગે માટે સારું છે, મને તંદુરસ્તી છે એમ જાણતા નથી. એક ક્ષુધા રોગ છે એટલે પૂજામાં આવે છે ને, ક્ષુધા રોગ વિનાશના, એ ક્ષુધા નામનો રોગ છે. એ બધી આહારનો રાગ ઉત્પન્ન થાય, વિકલ્પ ઉત્પન્ન થાય, એ જીવના પરિણામનો રોગ છે. નિરોગતા તો વિતરાગતા છે, રાગ તે વિતરાગતા નિરોગતા નથી. નૈવેદ્યને અર્પણ કરે ત્યારે એવો ભાવ આવે કે આપણને સારા સારા મિષ્ટાન મળે ને, માટે આપણે ભગવાનને નૈવેદ્ય ચડાવો. અન્યમતીમાં આપણામાં શું ફેર પડ્યો? અન્યમતીઓ એટલા માટે જ નૈવેદ્યને ભોગ ચડાવે છે ભગવાનને, કે ભગવાનને આપણે અહીંયા થોડુંક આપીએ તો આપણને જાજું મળે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ભગવાન જ્યાં બધું છબીને બધું મંદિર જેવું રાખ્યું હોય જ્યાં રોજ પૂજા કરતા હોય ત્યાં મૂકી આવે. પાંચ દિવસ ભગવાનને આહાર ધરાવી પછી આપણે બધા જમવાનું શરૂ કરવું. એ પહેલાં પહેલાં ભગવાન જમી લઈએ પછી આપણે જમી. હે, હા, માતાજીને માનતા હોય એમાંય પણ એ પ્રકાર છે. સ્વામિનારાયણમાં તો ખાસ પ્રકાર છે એનું, તો એ લોકો તો એનું એક ગીત છે, વખતે ગાય છે, એ દિવાળી ઉપરાણ, કૃષ્ણા દર્શન દિવાળી ઉપરાણ રોજ ભગવાનને આહાર દેવાનો. પછી કોઈ તો બુદ્ધિ વાતનો જોવાનો છે કે ઘરમાં છોકરા બુદ્ધિવાળા થાય તો ભગવાને ક્યાં કાંઈ ખાધું છે, આ તો એમને તમે પાછું લાવ્યા, આમાં કાંઈ ઓછું તો થયું નથી, ખાધું હોય તો ઓછું થાય, અમારી રોટલી એમને પડી છે, શાક એમને પડ્યું છે, ભાત એમને પડ્યા, દાળે હલી નથી, આવું તો ભગવાને ખાધું કે ભગવાન તો ભાવના નથી, ભગવાન કાંઈ ખાય નહીં પણ આપણી ભાવના છે એના એની ભૂખ એમને લાગે છે, આપણે ભાવના ભાવવી જોઈએ. ચાલે છે કે છે એવો રોગ ભગવાનને હોય, સુધાનો રોગ ભગવાનને હોય. નાની તો ક્ષુધા રોગને, ક્ષુધાના ભાવને રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે કે પોતાને ક્ષુધાનો ભાવ ઉત્પન્ન ન થાય, એટલી હદે વિતરાગતા ઉત્પન્ન કરવાનો એનો પુરુષાર્થ વર્તે છે. ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા નાનીને નથી, અર્થાત તેમને એમ ઈચ્છા નથી કે મારી ઈચ્છા આ ઈચ્છા કદાય રહો, ઈચ્છાની ઈચ્છા નથી, મને ભૂખ લાગ્યા કરો, હું સારું સારું ભોજન જેવા કરું અને મને સારી ભૂખ લાગે તો સારી તંદુરસ્તી રહે, અને મારી તંદુરસ્તી રહે એટલા માટે મને ભૂખ લાગવી જરૂરી છે, માટે ભલે મને ક્ષુધા હો, ઈચ્છાની ઈચ્છા જ્ઞાનીને, ઈચ્છાની ઈચ્છા તે અનંતાનુબંધીની ઈચ્છા, કેમ કે એની પછી ઈચ્છા થાય, પછી એની ઈચ્છા થાય, પછી એની ઈચ્છા થાય, કેવી રીતે આહારની ઈચ્છા થાય તો કે હવે પચે તો સારું, આહાર લીધો હવે સરખી રીતે પચે તો સારું, પચી જાય તો કે હવે બરાબર પેટ સાફ આવે તો સારું, પેટ સાફ આવે તો કે હવે ભૂખ લાગે તો સારું, આમને હવે એનું વિશેષ સર્કલ ચાલ્યા જ કરે, તો સરખી રીતે પચે, સરખી રીતે આહાર લેવાય તો ઊંઘ સરખી આવે, ઊંઘ સરખી આવે તો આરામ મળે, આરામ મળે તો તંદુરસ્તી રહે, તંદુરસ્તી રહેવાનું શક્તિ રહેવા માટે આહાર લેવો જોઈએ, એમને એક પછી ઈચ્છાની વણઝાર ચાલુ થઈ જાય છે, એનો છેડો નથી. પછી એવી એ પ્રકારની ઈચ્છા જ્ઞાનીને નથી, માટે તેને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે. અજ્ઞાનમય ઈચ્છા એટલે હું આહાર લઈ શકું છું, આહાર લઉં તો મને લાભ થાય, મને ફાયદો થાય, એવી ઈચ્છા જ્ઞાનીને નથી. આ માણસ આગ્રહ કરીને જમાડે છે ને, આગ્રહ કરે ત્યારે પૂછવું પડે છે કે વધારે ખાઈ જમીએ તો વધારે લાભ થાય કે નહીં, એ સમજાવો, પ્રકૃતિ આગ્રહ કરીને વધારે થોડુંક વધારે ખાવ, તમે ખાઈ લીધું ને હજી થોડુંક વધારે ખાવ, તમારા તરફ હે, એથી લાભ થાય કે ન થાય પ્રશ્ન એટલો પૂછવાનો. વધારે જમવાથી વધારે લાભ થાય એ અજ્ઞાનમય ભાવ છે, આત્માને આહારથી કાંઈ લાભ થતો નથી. આહારથી શરીર પુષ્ટ થાય છે પણ આહારથી આત્મા પુષ્ટ થતો નથી. આહાર વિના શરીર ક્રશ થાય છે પણ આહાર ન લેવાય તો આત્મા ક્રશ થતો નથી. બે જુદા જુદા પદાર્થ છે. વાત્સલ્ય ભાવમાં આવવું જોઈએ, પછી એનો આગ્રહ ન હોવો જોઈએ. વાત્સલ્યનો ભાવ આવે એક બીજી વાત છે ને, આગ્રહ થવો એ બીજી વાત છે. વાત્સલ્યથી એમ તો જરા પ્રેમથી થોડુંક વિશેષ લેશો કે નહીં ચાલે, એનો આગ્રહ ન હોય ઓલા તો એને દીધે છૂટકો, એ ન લે તો હક ન પડે, લે તો હક પડે એવું થઈ જાય, તો એ આગ્રહનો પ્રકાર છે. પ્રેમથી મારે ઈચ્છા છે તો એ વાત્સલ્ય ભાવ છે, પછી સામો લીએ ન લીએ એને એનું છૂટકો. પણ અભિપ્રાયમાં એમ હોય કે વધારે લેશે માટે વધારે એને ફાયદો થશે, એનો અર્થ કે હું પણ વધારે ખાવ તો મને પણ વધારે ફાયદો થાય, એ અભિપ્રાય એની અંદર આવી જાય, એ અજ્ઞાનમય ભાવ છે. ઈચ્છાની ઈચ્છા હોય તો અનંત અનુભવ, જ્ઞાનીને ઈચ્છાની ઈચ્છા નથી. ઈચ્છાની ઈચ્છા એટલે કે આવી ઈચ્છા મને સદાય ચાલુ રહો, એવી ઈચ્છાની ઈચ્છા એને આવી ગયો, ઉપર છલોરાગ આવી ગયો, એને નિષેધ કરે છે, એને રોગ જાણીને એનો નિષેધ કરે છે કે આ ક્ષુધારો પણ મારે મટાડવા જેવો છે, રાખવા જેવો. હા, ક્ષુધારો વિનાશ ના, તો પછી એમાં વધારે મળે એ ક્યાં, આમાં ક્યાંથી લાવ્યા, એ વાત ક્યાંથી ઘૂસી ગઈ. હે, ચોખ્ખું તો એમાં તો એમ ચોખ્ખું લીધું છે, ક્ષુધાર રોગ વિનાશ ના એ નૈવેદ્યમ નિર્વાહ બુદ્ધિ, તો પછી એમાં મને વધારે આહાર મળે, વધારે મિષ્ટાન મળે, એ વાત ક્યાંથી લાવ્યા. તો પૂજામાં આવે ને કે લાડુ ને બદામ ને ફલાણું ને શું કેસર ને આ ને તે ને મિષ્ટાનના નામ આવે ને, એ નામ બોલતા બોલતા મોઢામાં પાણી આવે. એ બધાનો હું ત્યાગ કરું છું એમ વાત છે. આટલા આટલા પ્રકારના મિષ્ટાનનો હું ત્યાગ કરું છું એમ વાત છે. મિષ્ટાન પ્રત્યે રાગ કરવાનો વિષય નથી, દ્વેષ કરવાનો વિષય નથી. ન તો રાગ કરવો, ન તો દ્વેષ કરવો, વિતરાગ માર્ગ એવો છે, રાગ દ્વેષ રહીત. માટે જ્ઞાનીને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે, અને પરજન્ય ઈચ્છાનું એટલે કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી ઈચ્છાનું સ્વામી પણ જ્ઞાનીને નથી. આ ઈચ્છા મારી છે, તે ઈચ્છાને હું વધારું ઘટાડું એવું કરતા પણ કે સ્વામી પણ જ્ઞાનીને ઈચ્છાના વિકલ્પનું નથી. હા, જો મટાડવું તો કરું, કરું તો મટાડવું, બે તો એ અપેક્ષિત છે. કર્તૃત્વ ભાવમાં કરવું ને મટાડવું બંનેને એક સાથે જ હોય છે, એટલે જ્ઞાતા ભાવમાં રહે તો સહજ મટે છે. મટાડવાનું કર્તૃત્વ નથી, જેમ કરવાનું કર્તૃત્વ નથી તેમ મટાડવાનું પણ કર્તૃત્વ નથી. એક ન્યાય જ્ઞાની રાગને જ્ઞેય સમજે છે, એક ન્યાય હે સમજે છે, અને એક ન્યાય નહીં સમજે છે. ચારિત્ર મોહના અપેક્ષાથી હે છે, પણ દર્શન મોહની અપેક્ષાથી માત્ર જ્ઞેય છે, જ્ઞાનથી માત્ર જ્ઞેય છે. હે પણ નથી ને ઉપાદેય પણ નથી, એમ એક સાથે બે ભાવ છે જ્ઞાન દશામાં. ક્યારેક ચારિત્રની મુખ્યતાથી વિવરણ આવે, વર્ણન આવે, ક્યારેક જ્ઞાતા ભાવથી વર્ણન આવે, બે પ્રકારે આવે. એમાં તો ગોટાળો થયો ને, ગોટાળો શેમાં થયો? જ્ઞાનીને દુઃખ નથી, જ્ઞાની તો નરકમાં પણ સુખી છે. અંતર શુક્ર ઘટા ગયો, પૂર્વકર્મથી નરકના ઉદય હોય, નારકીમાં ગયા હોય તો ત્યાં જ્ઞાની દુઃખી નથી પણ સુખી છે. તો એ જ્ઞાતા ભાવની અપેક્ષા એ છે કે ત્યાં જે પ્રકારનું દુઃખ છે એના પણ જ્ઞાતા છે, વેદના છે એના જ્ઞાતા છે, વેદનાને લઈને દ્વેષ ભાવ થાય એના પણ જ્ઞાતા છે. બીજી બાજુ એમ આવે કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે જ્ઞાનીનો ઉપયોગ જાય તો ભઠ્ઠી જેવું દુઃખ લાગે, નરકમાં સુખ, અને દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના શુભોપયોગમાં ભઠ્ઠી જેવું દુઃખ. એમાં તો ગોતાળો છે. જ્ઞાની જ્ઞાનીને એમ કેમ હોય? એ તો બધો તીવ્ર કષાય હોય જ્ઞાનીને, ભઠ્ઠી જેવું દુઃખ લાગે એ તો તીવ્ર કષાયમાં લાગે. એને આત્માની શાંતિ જોઈ છે એને એ વિકલ્પ, આત્માની જે પરમ શાંત દશા છે એની પાસે ઉપયોગ બહાર જાય તો ભઠ્ઠી જેવું દુઃખ છે, મંદ કષાયમાં પણ ભઠ્ઠી જેવું દુઃખ છે. એ કોને ખબર પડે આત્માની શાંતિ વિધિ હોય એને, નહીતર અવળું લઈ લે, ગડબડ થાય, આમ કેમ આવે. પણ બે ભાવ છે એક સાથે, જ્ઞાન દશામાં બંને ભાવ એક સાથે છે, ચારિત્રમો પણ છે અને જ્ઞાતા ભાવ પણ છે, બંનેનું પરિણામ જ છે. કોની મુખ્યતાથી વાત ચાલે છે એ વાત સમજમાં ન આવે તો ગોટાળો થાય કે બે તરફી કેમ વાત કરે છે. ઘડીક એમ કે છે કે દુઃખ જ નથી, ઘડીક કે છે ભૂટી જેવું દુઃખ છે. વાત શું હું બધું, બે વાત સાચી છે, એક વાત ખોટી નથી. ઈચ્છાની ઈચ્છા છે કે નહીં જોઈ લઈ, ઈચ્છા ઈચ્છા અનંતાનુબંધીની ઈચ્છા હોય તો ઈચ્છાની ઈચ્છા રહે. જેમ કે રોગ થયો શરીરનો, મટાડવાનો વિકલ્પ આવ્યો, જ્ઞાનીને પણ આવે ને અજ્ઞાનીને પણ આવે. તો જ્ઞાનીને આવે એમાં મટાડવાના વિકલ્પની ઈચ્છા નથી, અજ્ઞાનીને તો એની પાછળ બળ છે, ઈચ્છાની ઈચ્છાનું બળ છે. આ મને તંદુરસ્ત રહેવાની ઈચ્છા છે એવી જ ઈચ્છામાં નથી આ કરવા, રોગી થવાની ઈચ્છા નથી આ કરવા. જ્ઞાની ઉદયને ઉદય જાણે છે, જે આવ્યો એ બરાબર છે. અશાતાનો ઉદય આવ્યો તો ઠીક છે, પૂર્વનું દેણું કર્યું છે ચૂકવાશે, આપણને એને મટાડવાની ઈચ્છા નથી, એમ ફેર પડે છે. એટલે તો આત્માર્થથી માંડીને જ્ઞાની પ્રતિકૂળ ઉદયમાં ગભરાતા નથી, એનું કારણ એ છે કે એને એ પ્રતિકૂળ ઉદયને દૂર કરવાની ઈચ્છાની ઈચ્છા નથી. ઉપર છેલ્લો વિકલ્પ થાય એનું જોર નથી, અજ્ઞાનીને એનું જોર છે, ઈચ્છાની ઈચ્છા ઉભી છે. મોટો ફેર છે, એ અનંતાનું મંદિર બતાવે છે. ઈચ્છાની ઈચ્છા તે અનંતાનું મંદિર બતાવે છે. હા ઘણા ચિહ્નો છે, આ પણ એક ચિહ્ન છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી, માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ અધિકારમાં તો જ્ઞાનીની ઘણી વાતો આવશે. સ્વામીપણું નથી, કર્તૃત્વપણું નથી. પછી રાજમલજી લે છે કે એ પ્રકારની ઈચ્છામાંથી એને પોતાનું અસ્તિત્વ છે એ ખસેડી લીધું છે, એટલે પોતાના અસ્તિત્વનો ત્યાં અનુભવ કરતા નથી, અસ્તિત્વનો અભાવ કર્યો છે. પછી જ્ઞાનીના રાગમાં રસ નથી, રાગ છે પણ રાગમાં રસ નથી, રસ નથી એટલે ચીકણાપણું નથી, ચીકણાપણું નથી એટલે લુખાપણું છે. આ બધા જ્ઞાનીના ચિહ્ન છે. જ્ઞાનીના રાગના પરિણામને પણ ઓળખવા હોય તો આ બધા લક્ષણો જ્ઞાનીના રાગના રાગની અંદર મૂળભૂત છે, એથી જ્ઞાની ઓળખાય. આ તો હજી બાહ્ય પરિણમન છે. પછી અંતર પરિણમન કઈ, શેના કારણે એમ થયું? સ્વામીપણું ન રહ્યું, કર્તાપણું ન રહ્યું, મટાડવાપણું ન રહ્યું, ભોગતાપણું ન રહ્યું, એકત્વપણું ન રહ્યું, આધાર બુદ્ધિ ન રહી, સુખ બુદ્ધિ ન રહી, ચીકણા પરિણામ ન રહ્યા, લુખા થઈ ગયા, સ્વામિત્વ ન રહ્યું, એ કેમ થયું? એવું બધું કેમ થયું? બાહ્ય પરિણમનમાં એટલો ફેરફાર કેવી રીતે આવ્યો? કે અંદરમાં જ્ઞાતાભાવ વિદ્યમાન છે માટે આવ્યો. એ જ્ઞાતાભાવને પણ ઓળખે, આને પણ ઓળખે તો આખું જ્ઞાનીનું સ્વરૂપ ઓળખાય. ઓળખાય તો એને પરિણમન, ઓળખાય તો એને એ પરિણમન ઉત્પન્ન થવાનું કારણ ઉપજે છે. અહીંથી સંકેતની લાઈન અહીંથી શરૂ થાય છે જ્ઞાનીના ઓળખવાથી. એ પહેલાં સંકેતની લાઈન શરૂ નથી થતી. બધા પરિણામ ગમે તે કરે, શાસ્ત્ર વાંચનના કરે, પૂજા ભક્તિના કરે કે ક્રિયાકાંડના કરે, પહેલા જ્ઞાનીને ઓળખવા જોઈએ. બીજું કાંઈ શોધમાં, બીજું કાંઈ શોધમાં, એક જ્ઞાનીને શોધ ને પછી સર્વભાવ તેને અર્પણ કરી દઈને મરતો જા, પછી મોક્ષ ન મળે તો સમ્યક દર્શન ન કીધું, મોક્ષની ગેરંટી લીધી છે એમણે, તો દસ્તાવેજ લખીને ગયા છે, ડોક્યુમેન્ટ સાઇન કરીને ગયા છે, તો પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજો, હું જવાબદાર છું એનો, ગેરંટી. આ બેંકમાં ગેરંટર થાય છે કે નહીં? વિતરાગના માર્ગના જ્ઞાનીઓ ગેરેન્ટર થાય છે કોઈ પણ મુમુક્ષુ માટે, કોઈની માટે. હો એમાં વેરો વિંચો નથી પાછો. જ્ઞાનીને કોઈ કોઈ જીવ પ્રત્યે વેરો વિંચો નથી. આ મારો છે, મને અનુકૂળ છે, મારી પ્રશંસા કરે છે માટે મારો છે, મને અનુકૂળ નથી મારી નિંદા કરે છે માટે પારકો છે, એ પ્રકાર જ્ઞાનીને આવતો કોઈ પણ જીવ આવો આત્મકલ્યાણ અર્થે આવો એટલે એનો આદર કરે છે. આત્મકલ્યાણ કરવાનો તને ભાવ થયો, સાબાસ સાબાસ, હવે હવે તું અમારી નાતમાં ભળી જઈશ, વાંધો નહીં આવે, એને રિસ્પોન્સ આપે. કાયદો છે ને આપણે ત્યાં ફોરેનમાં, કોઈને ફોરેન જવું હોય તો એને ત્યાંથી કોણ સ્પોન્સર કરે છે એની અંદર પ્રશ્ન હોય છે. તમને કોણ બોલાવે છે ત્યાં, તમે શું કરવા જાઓ, તમારો જવાનો હેતુ શું, તમે ફલાણું કામ છે તો એ કામ માટે તમને કોઈ આમંત્રણ આપ્યું છે કે તમારી ભેળે જાઓ, એવું એક અંદર ક્વેરીની અંદર એક પ્રશ્ન હોય છે. પરદેશ જવા માટે સ્પોન્સરશિપ હોય તો તરત જ પાસપોર્ટ મળે, જો સ્પોન્સરશિપ ન હોય ને પોતાના કારણે કોઈને જવું હોય તો એની ચકાસણી વધારે કરે, ત્યાં એને કોઈ બોલાવતા નથી, એટલે ત્યાં એનું એનું ત્યાંનું એડ્રેસ અહીં પહેલાં નક્કી થવું જોઈએ સ્પોન્સરશિપમાં, તો ઓલો માણસ જવાબદાર થાય ત્યાં, તો બતાવો એનો આધાર, તમને ફલાણાએ બોલાવ્યા છે, એનો તાર ટપાલ કાંઈ છે તમારી પાસે, ફેક્સ બેક કાંઈ આવ્યું છે, એનો એડ્રેસ સાથે તમે એની અંદર બીડો એની નકલ સાથે સાથે, તો જલ્દી તમને પાસપોર્ટ મળે. શું થાય તો પાસપોર્ટ તમને શંકા ન કરે ને જલ્દી મળે, એમ જ્ઞાની સ્પોન્સર કરે. શું ક્યારે કરે, કે જો ખરેખર અંતરથી આત્મકલ્યાણની ભાવના થાય તો જ્ઞાની એનો આદર કરે. આવો તમે આ લાઈનમાં આવો, અમારા તરફથી તમને અમારો પ્રેમ છે, અમારો વાત્સલ્ય છે, અને અમારા અડધી રાતે તમે તમારે કંઈ પૂછવું હોય તો પૂછી લો, તમને મૂંઝવણ થાય ક્યારે મૂંઝાઈ જાઓ તો તમે ગભરાતા નહીં, અડધી રાતે પણ તમે અમે ખાધું છે કે નથી ખાધું, ઊંઘાશે કે નથી ઊંઘાઈ, તમારે વિકલ્પ કરવાની જરૂર નથી. તમે તમારું આત્મકલ્યાણ થતું હોય તો અમારે બીજો વિકલ્પ કરવાનો. 430 નંબરનો પત્ર છે, આવું સનાતન આચરણ જ્ઞાનીઓનું હોય છે, ત્રણેય કાળના જ્ઞાની, અને આવા પરિણામવાળો એ જ્ઞાનીનો સંપ્રદાય જુદો છે. આ જ્ઞાનીઓનો સંપ્રદાય છે, ત્રણેય કાળના જ્ઞાનીઓનો આ સંપ્રદાય છે. સંપ્રદાય શબ્દ ત્યાં નહીં, સંપ્રદાય બુદ્ધિથી તો વિરુદ્ધ છે જ્ઞાની, પણ અહીંયા જ્ઞાનીઓનો સંપ્રદાય બનાવ્યો એમને. સિંહનો જીવ છે, હિંસા કરે છે ત્યારે માટે એને અત્યારે ઉપદેશ ન દેવો કઈ છે મુનિને? તિર્યકનો જીવ છે, નહીં સમજે, અને અત્યારે ક્રોધમાં શિકાર કરી રહ્યો છે માટે એને અત્યારે બોધ ન આપો એવું કાંઈ ન વિચાર્યું. કરુણા આવી, કરુણા આવી, એમને કરુણાના ભાવને ઓળખો. સિંહના જીવે કરુણાના ભાવને ઓળખો તો એના બધા પરિણામ શાંત થઈ ગયા, પાછા વળી ગયા બધા પરિણામ. આંખમાંથી દળદળ દળદળ આંસુ જાય છે, શું બતાવે છે એ વખતનું સિંહનું રુદન શું બતાવે છે, એ પરિણામ શું બતાવે છે, એ પરિણામ એની વિશુદ્ધિ બતાવે છે, મલિનતાને ગાળે છે, રુદન મારફતે મલિનતાને ગાળે છે, એની વિશુદ્ધિ ચાલુ રહે છે, પરિણામની વિશુદ્ધિ થઈ રહી છે એમ કહેવું. દર્શનનું દર્શન પરિશ્રમ અજ્ઞાન પરિશ્રમમાં એવી દશા થાય છે, પહેલાં બધા જ્ઞાનીની પહેલાં થાય છે, પછી જ્ઞાન દશાને નામ છે, કેમ કે એ પહેલાં એની જે મલિનતા છે એ ગળતી નથી, ઓગળતી નથી, વિશુદ્ધ થતી નથી, એવા પરિણામ થાય છે. મોક્ષનું રજીસ્ટ્રેશન કરી નાખ્યું ત્યાં, રિઝર્વેશન સિદ્ધાલયમાં રિઝર્વેશન નોંધાઈ ગયું. આ તો કેવળ જ્ઞાનમાં તો આનું કાલ પહેલાં નોંધાઈ ગયેલું છે, ઋષભદેવ ભગવાનને ખ્યાલ છે, અને કોઈ બધા કેવળીઓને અનંતકાળ પહેલાંની ખબર છે. ઇતિહાસ મળે ત્યારથી એની નોંધ લેવાય છે. પરજન્ય ઈચ્છાનું સ્વામી પણ જ્ઞાનીને નથી, માટે જ્ઞાની ઈચ્છાનો પણ નાયક છે. ઈચ્છાનો જ્ઞાની મટાડનારો છે એમ ન કીધું, જ્ઞાની ઈચ્છાનો નાયક છે, પોતાની ઈચ્છાના ભાવનો પણ એ જ્ઞાતા રહીએ છે. એટલે ઈચ્છા નિરાધાર થઈ જાય છે, ઈચ્છા નિરાધાર થઈ જાય છે. અમુક દિવસો સુધી ચાલે, પણ માણસ ઉપવાસ કરે છે 50-60 દિવસ સુધીના ઉપવાસ કરે છે, 70 દિવસ. પાણીમાં તો ચાલે નહીં, પાણી તો જોઈએ, પાણી બધું ભરી જવાય એમ કે જ્ઞાનીની ઈચ્છાની ઈચ્છા જેટલી આહારની વાત લીધી છે એટલી પાણીની વાત લઈ લીધી. ગાથા 213. અપરિગહો અણીછો ભણી દો નાણીય નેછદે પાણમ, અપગિહગો દુ નાણસ પાણસ જાણગો તેણસો હોદી. અપરિગ્રહી કયો છે, ઈચ્છાનો જેને અભાવ કર્યો તે તેને પરિગ્રહનો પણ અભાવ છે. જેટલા પ્રમાણમાં અનંતાનુબંધે લીધી છે એટલા પ્રમાણમાં, અને એટલા માટે ભગવાનને સમોસરણ આદિ રીતિ હોવા છતાં તે ભગવાનનો પરિગ્રહ ગણવામાં આવતો નથી. સમોસરણની રચના એટલી વૈભવશાળી હોય છે, સમોસરણમાં એટલો વૈભવ હોય છે કે ઇન્દ્રને એમ થાય છે કે મેં મારા કુબેરને અહીંયા મોકલ્યો પણ મારા ઘરમાં એને આટલી શોભા નથી કરી, મારા રાજમાં આટલી શોભા નથી કરી, એટલી શોભા તો ભગવાનના સમોસરણમાં ઊભી કરી. ઇન્દ્રના રાજમાં જેટલી શોભા ન હોય એટલો વૈભવ ભગવાનના સમોસરણમાં ખડકલો, એટલો બધો ખડકો હોય છે વૈભવ કે કેટલાક જીવો તો એ શોભા જોવામાં જ રહી જાય છે, શ્રી મુંડપ સુધી પહોંચતા જ નથી. આપણે આ નથી કરતા, પ્રતિષ્ઠા હોય ત્યારે જુદા જુદા આવેલા દેખાવો નથી કરતા, બધા એને જોવા માટે રોકાય છે ને, સ્ટેચ્યુ મૂક્યા હોય, કાંઈ ઐતિહાસિક પ્રસંગ મૂક્યા હોય, ક્યાંય ચિત્રો મૂક્યા હોય, તો આપણે અહીંયા બધું સાધારણ હોય છે. ત્યાં ભગવાનના સમોસરણમાં બધું દૈવી હોય છે, એટલું બધું હોય છે, એટલું બધું હોય છે કે એ જોવામાં જ કેટલાક ત્યાં ત્યાં રોકાઈ જાય છે. ભગવાનનો ઉપદેશ સાંભળવા સુધી પહોંચતા નથી શ્રી મંડપમાં. એ ભગવાનનો સ્વભાવ, ધર્મ સ્વભાવ હોય છે, એ 12 યોજનની વિદ્યામાં એ બધા સાંભળવા 3 પ્રકારના જીવો બેસે છે, દેવના, મનુષ્યના અને સ્ત્રીના, 3 સ્વભાવ. નાસ્તિનું પાપ એટલું છે કે એ જીવોનું ત્યાં પહોંચ નહીં, નથી પાપ ઓછું છે, અને સંગની પંચેન્દ્રિય આવે છે, બીજા જીવો નથી આવતા, જે સાંભળી શકે, વિચારી શકે ઉદ્દેશને, એવા જીવો. કેટલાક દાખલ થાય છે ત્યાં જોવામાં રોકાઈ જાય છે, પર રૂચિને કારણે એટલો વૈભવ જોવા મળે કે આવું કોઈ દી જોયું નતું આપણે જિંદગી. આ પરગોડો નીકળે ત્યારે બધા નીકળે છે કે નહીં જોવા, બારીઓમાંથી જોવે છે કે જોયું હોય તો ફરી જોવાનું કુતૂહલ હોય છે ને, કોણ કોણ જાય છે ને કેવા વાજા છે ને કેવો શણગાર છે ને કેવા ઘોડાગાડી છે, ત્યાં એટલો વૈભવ હોય છે, એટલી કુતૂહલ વૃત્તિ જો એને વિશેષ હોય તો એ સાંભળવા સુધી પહોંચતા નથી. આ પર રૂચિનું કારણ છે. સંખ્યા ખૂબ હોય ચિકાર થઈ જાય, એનું કારણ કે કુતૂહલ વૃત્તિ છે. નાટક જોવાની ત્યાં નાટક નાટક જેવું બધું લાગે ને સ્ટેજ ઉપર, પ્રવચનમાં એટલો બધું હોય તો રસ ન પડે, એટલો બધો સંવાદોમાં રસ પડે. ઇન્દ્રની સભા ભરાણી હોય ને નાભી રાજાની સભા ભરાણી હોય, બે સભા ભરાય છે, ભગવાનના પિતાની સભા ભરાય છે, રાજા હોય છે એ ત્યાં બધા વધારે લઈને આવે છે ભગવાનનો જન્મ થાય ત્યારે, એમાં બધાને જોવાની મજા પડે. અને ઇન્દ્રના અને ઇન્દ્રાણીઓના ડાયોલોગ શરૂ થાય ત્યારે જોવાની મજા પડે. તત્વજ્ઞાનમાં એટલી મજા આપણે ત્યાં એવી દશા છે, બધે એવી દશા છે, ભગવાનના સમોસરણમાં એવી દશા છે, ત્યાંય પણ જોવામાં રોકાય છે કુતૂહલ વૃત્તિવાળા જીવો. ભગવાન એટલો બધો વૈભવ છે છતાં ભગવાન નિષ્પરિગ્રહી કહેવાય, આપણે વાત તો ક્યાં લઈ જવું કે ગમે એટલો વૈભવ હોય પણ ભગવાનને ઈચ્છાનો અભાવ હોવાથી ભગવાનનો એ પરિગ્રહ ગણવામાં આવતો નથી. આપણા મંદિરમાં સોનું લગાડ્યું છે કે નહીં, નિજ મંદિરમાં અંદર ને બહાર ને બધે સોનું લગાડ્યું છે કે નહીં, ભગવાનને કહ્યું કે આપણા આ તમારા વિતરાગ ભગવાનને આ બધા ફનાની શું જરૂર, સોનાથી આ બધું કરો છો મઢો છો બધું, ભગવાનને જરૂર નથી તો વિતરાગ છે. પણ જેની પાસે હોનું છે એને હોનાનો ત્યાગ કર્યો છે એમ છે, આ સોનું ત્યાં આપો, શરીર ઉપર લગાડવાના બદલે ભગવાનના મંદિરે લગાડો એમ. આપવું જ જોઈએ, તો વાત તો બધી આવે, એકની એક વાત તો ન કરે, જે વિષય ચાલતો હોય એના ઘરમાં પાયાની વાત તો આવવી જ જોઈએ. પાયાની વાત ન આવે તો પછી ચણતરની વાત શું કામની, પાયાની વાત ન આવે તો હમણાં આપણે આત્મજાગૃતિમાં આ અંગથી એક આર્ટિકલ શરૂ થાય છે, આત્મ ઉન્નતિનો પ્રશસ્ત ક્રમ શરૂ થાય છે, તો એની અંદર પાયાની વાત દીધી છે કે કોઈ જીવ આત્મકલ્યાણ આત્માની ઉન્નતિ કરે તો એનો પ્રવેશ ક્યાંથી થાય, એનો પાયો શું, પાયો એ છે કે એને આત્મકલ્યાણની ચિંતા થઈ, ભવભ્રમણનો નાશ કરવાની ચિંતા થઈ, જન્મ મરણ થાય છે એની ચિંતા થઈ, ત્યાંથી પાયો શરૂ થાય. એવી ચિંતા કર્યા વિના કોઈ સીધે સીધો તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે તો એ શીખી લે છે તત્વજ્ઞાન, પણ એ તત્વજ્ઞાનનું ફળ એને પોતાને મળતું નથી, એને 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 પોતાને પ્રશ્ન થાય છે, સમસ્યા ઊભી થાય છે. આપણે સમજ્યા તો ખરાબ, આનો કંઈ લાભ તો દેખાતો નથી. હવે શું અસંતોષ ઉભો છે અને આમાં વખત ઘણો ગયો, આયુષ પણ હવે 70 પહોંચ્યા હોય એને તો જરાક પછી આગળ તો વીમા વાળા વીમો લેતા નથી, પછી આ પરિસ્થિતિમાં એને પોતાને એમ થાય કાંઈક લાભ મળી જાય તો સારું. શું એ પ્રશ્ન પૂછો, પ્રશ્ન નહીં આપો કે તમારો પ્રવેશ કેવી રીતે થયો, તો મારે એ જાણો પાયો ક્યાંથી, પાયો પૂછો પછી. શું પ્રવેશ તમે આવ્યા ખરા આ લાઈનમાં, પણ કેવી રીતે આવી ગયા, પ્રવેશ કેવી રીતે થયો તમે? તો કેમ આમાં આ આ રીતે પ્રવેશ થયો? પછી ત્યાં આર્ટિકલ હતો આમાં નહોતો આવ્યો, પણ ત્યાં એક અમારા હાથની લખેલી નકલ હતી એના ઉપર થોડો સ્વાધ્યાય શરૂ કર્યો. પ્રવેશ કાળે જન્મ મરણનો અભાવ કરવાની એક મરણની જે ચિંતા થાય છે એથી અનંત જન્મ મરણની અનંતી થાય એવી કોઈ ગંભીર ચિંતા વસ્તુ મેં પ્રવેશ કર્યો છે કે એમને પ્રવેશ કર્યો છે? તો કે એમને એટલે ફળ નથી આવતું. કેમ કે તમારો પાયો નથી. જે પાયાનું કામ થવું જોઈએ, કારણ કે આમાં આનું ફળ તો સિદ્ધ પદ છે. આ માર્ગ એવો છે કે જો પામે તો સિદ્ધ પદે પહોંચે. તો 15 માળનું મકાન છે, 14 ગુણ સ્થાન ને 15મું સીધા લે. 15 માળના મકાનમાં પાયો તો 15 માળને અનુરૂપ હોય કે 1 માળને અનુરૂપ હોય? મેઠાઘાટનું મકાન કર્યું એને પાયો જાદુ 3 ફૂટ 4 ફૂટનો પાયો બસ થઈ જાય, પણ 15 માળનું મકાન કરવું હોય તો નીચે 25 ફૂટ નીચે જ આવવું પડે અને મજબૂત સિમેન્ટ કોન્ક્રીટનો પાયો નાખવો પડે તો 15 માળ ઉપર શકે. તો પાયાનું કામ છે એ મુમુક્ષુતાનું પાયાનું કામ છે. સાચી મુમુક્ષુતા ઉપર એ બધું ઊભું રહેવાનું છે. સમ્યક દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીની ભૂમિકાનો પાયો મુમુક્ષુતા છે. એ પાયો કેટલો મજબૂત હોવો જોઈએ એની જ ખબર ન હોય, અને એ પાયામાં પહેલું શું નાખવું જોઈએ? આપણા પંચરત્ન નાખીએ છીએ ને, ચાંદી નાખીએ છીએ, મોતી નાખીએ, હીરો નાખીએ, બધું કરવા નાખીએ છીએ, એનો આશય શું છે? મુમુક્ષુ મોક્ષની ભૂમિકા જે મુમુક્ષુતા છે, મોક્ષની ભૂમિકા કઈ છે? મુમુક્ષુતા છે, એનો પાયો ઘણો મજબૂત હોય છે. એ પાયામાં પહેલી આ ચિંતા હોય છે. એ ચિંતાને વશ તમે જે સંયોગોની ચિંતાથી ઘેરાયેલા છો એ ઘેરાવો મટીને આમાં ઘેરાણા? તો કે ના, એવું નથી થયું ક્યારેય. તો પછી આ બધો તત્વજ્ઞાનનો અભ્યાસ ઓલી સંયોગોની ચિંતામાં ઘેરાવામાં રહીને કર્યો છે. એ ઘેરાવામાંથી બહાર જ નથી નીકળ્યા, એનું ફળ ક્યાંથી આવવાનું? તમે એક ઘોડાથી ઉતરો તો બીજા ઘોડે ચડો ને. આ જીવ પોતાના સાંસારિક જે સમસ્યાઓને જે સંયોગો છે એની ચિંતાથી એટલો ઘેરાયેલો છે કે એ ઘેરામાંથી બહાર નીકળવા માટે એને બીજો કોઈ અસર કરે એવું નથી. એક જન્મ મરણની ચિંતા જ અસર કરે એવું છે. મરણમાં ભય બધાને છે. આ તો અનંત જન્મ મરણનો સવાલ છે. એની જો ચિંતા ન થાય ને એ ચિંતાથી ઘેરાય નહીં, અને એ ચિંતાથી એવો ઘેરાય કે એને સંસારના સંયોગની ચિંતા એકવાર છૂટી જાય એનો અવકાશ જ ન રહે, એટલો અંદર ઘેરાય, ત્યારે પહેલો વહેલો પાયો પ્રવેશ ક્રમનો પહેલું પગથિયું આ છે. એમાંથી વૈરાગ ઉત્પન્ન થાય, નિરસતા ઉત્પન્ન થાય. એ નિરસતામાં આવ્યા પછી એને પૂર્ણતાનો લક્ષ આવવાનો સંભવ છે. ત્યાં સુધી પૂર્ણતાનો લક્ષ આવવાનો સંભવ, કેમ કે અંતઃકરણની શુદ્ધિ થાય નહીં. આ બે પગથિયા વગર અંતઃકરણની શુદ્ધિ થાય નહીં. અંતઃકરણની શુદ્ધિ થયા વિના પૂર્ણતાનું લક્ષ થાય નહીં, પુરુષાર્થ ઉપડે નહીં, બળ આવે નહીં. વિચાર થાય પણ વિચાર બળ આવે નહીં. એ તમારો પ્રવેશ કયો છે એ કેવી રીતે છે એ તો દેખાડો. આ તો બધું વ્યક્તિગત વાત થાય, એમાં થાય આમ વાત ઓછી થાય. સભામાં તો જે ચાલતું હોય એ સામે શાસ્ત્રો હોય એ વંચાય, પણ સાંજે થોડી વ્યક્તિગત ચર્ચા જ રાખતા હતા. એનો તો વ્યક્તિગત પ્રશ્ન આવે છે, કેવી રીતે છે પ્રવેશ, કેવી રીતે છે પ્રવેશ, ખોટી રીતે છે. તમે એની ચિંતામાં ઊભા છો તો કે હા, રોજ ઓફિસે જઈએ છીએ. 65-70 વર્ષ થયા પછી હજી રોજ ઓફિસે જઈએ છીએ. કેમ કે સંયોગોની ચિંતા છે. છોકરા કામ કરે છે, છોકરા કરે પણ આપણા જેવું ન કરે. અંદરમાં અભિપ્રાય શું હોય? છોકરા હોશિયાર છે, છોકરા એના વખાણ તો એવા કરે કે આપણા કરતા હોશિયાર છે, પણ છતાંય એનું ડાપણ, પોતાનું ડાપણ તો ક્યાંક એને વઘાર કરવા જોઈને એ ચિંતામાંથી છૂટવું નથી. અને આત્માની ચિંતા જે થવી ઘટે એટલા માત્રામાં થાય ને કોઈ રીતે શરૂઆત. પાયાની કંઈક વાત કરવી જોઈએ. ઠીક, આ બધી પાયાની વાતો છે. મૂળ પાયો અહીંથી શરૂ થાય, આત્મજાગૃતિમાં એ શરૂ આવે છે. પછી વચ્ચે મુમુક્ષુતા વર્તમાન થાય છે, કેવા કેવા પરિણામો હોય છે, ક્યાં સુધી પહોંચે છે. ગાથાર્થ અનિચ્છકને અપરિગ્રહી કયો છે, જેને ઈચ્છા નથી તેને પરિગ્રહ પણ નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. અપરિગ્રહો અનિચ્છો ભણી તો, આટલાનો અર્થ કર્યો છો. અપરિગ્રહો અનિચ્છો ભણી તો, જેને અનિચ્છા છે તેને અપરિગ્રહી કહેવામાં આવ્યો છે. અને જ્ઞાની પાનને ઈચ્છતો નથી, માટે જ્ઞાની છે એ પાણીને ઈચ્છતો નથી. તો પાણી આવે તો હું જીવું, અને નહીતર પાણી ન મળે તો હું મરી જાઉં, એમ જ્ઞાનીને જ્ઞાન છે, અને એને શાશ્વત પદનું જ્ઞાન છે. મારી આધાર બુદ્ધિ છે, મારી આધાર બુદ્ધિ અહીંયા છે, એ મને આગળ વધવા જોઈએ. જ્ઞાન દશામાં પ્રવેશ કરવો હશે તો આધાર બુદ્ધિને મારે તોડવી જોઈએ. આમ તો શું છે કે મોટાભાગના મુમુક્ષુ તો સારી સારી ચીજ ખાવામાં હજી જીભને હજી સ્વાદ ગમતો હોય છે. તો પ્રયોગ મુમુક્ષુ એ કરવો જોઈએ કે આમાં કોઈ પદાર્થ સારો નથી, કોઈ પદાર્થ ખરાબ નથી. માટે મુમુક્ષુતામાં કોઈ ચીજ ભાવે છે અને કોઈ ચીજ નથી ભાવતી એવું હોવું જોઈએ, એ થોડી છૂટી જવું જોઈએ. બાબુ નો બાબુ છો, આ પેટને ભાડું દેવાનું છે તો થોડાક કુદગળ 100-200 ગ્રામ નાખી દો, જે ભાણામાં આવ્યા એને યાર માથાકૂટ કરવી નહીં કે આવું થયું છે ને તેવું થયું છે. શું પેટનો ખાડો પૂરવાનો છે, બીજું કાંઈ નથી. જે મકાનમાં રહી છે પ્રમાણિકપણે ભાડું દીધા વગર છૂટતું નથી, એવા પરિણામ નથી કે ટકી શકાય. પરિણામમાં શું, પરિણામમાં ન ટકી શકાય ને પરિણામ નીચે ન ઉતરી જાય એના માટેનો આ ભાવ છે. આ ખાવાથી લાભ થાય ને એનાથી મને તંદુરસ્તી વધે, મારી શક્તિ રહે ને શરીર શક્તિ હોય તો હું આમ કરું તેમ કરું, એ બધી વાત ખોટી છે. મોક્ષને લંબાવવા જેવી માટે એને ભાવવું ન ભાવવું, ભાવવું ન ભાવવું, એ બધું ગૌણ થઈ જવું એ મોક્ષ. તો આધાર બુદ્ધિ ટળે, નહીંતર આધાર બુદ્ધિ અનાદિની છે એ જાય નહીં. એના આધારે જીવવું તો પાણીના આધારે જીવવું, પાણી નહીં મળે તો શું થશે. પાણી નહીં મળે તો હું જ્ઞાતા ભાવમાં રહી મારા પુરુષાર્થને વધારી અને હું આત્માને નિર્મળ કરીશ. પાણી નહીં મળે તો આત્માની નિર્મળતા વધારીશ, એમ આવવું જોઈએ. એ સિદ્ધાંત પકડવો જોઈએ, એ સિદ્ધાંત બાંધવો જોઈએ, નિશ્ચય બાંધવો જોઈએ. તો મૃતપમાં ક્યાં વાત જ આવી, આ તો કોઈ સંજોગોમાં પાણી ન મળ્યું તો તૈયારી તો પહેલેથી હોવી જોઈએ ને. પાણી મળે એવી પરિસ્થિતિ જ્યાં નથી તો બહુ બધું તો શું થશે કે દેહ છૂટશે, પણ આત્મા તો કઈ મરવાનો નથી. માટે એ વખતે પુરુષાર્થને ઉગ્ર કરવો એ મુમુક્ષુનો ધર્મ છે. આકુલતા કરવી એ મુમુક્ષુનો ધર્મ નથી. આસક્તિ ત્યારે ઘટાડે કે એમાં ઈષ્ટ અનિષ્ટ પણ ન માને ત્યારે. આમાં ઈષ્ટ પણ આમાં અનિષ્ટ પણ, આ સારું છે આ ખરાબ છે, મને ભાવે છે ભાવે છે, એ બધું મૂકી દેવું. વ્યવહારિક જીવનમાં શાંતિ થઈ જશે. મિત્ર ગુરુદેવ કહેતા હતા એમ, જરા કઢી હદડી થાય કે દાળ હદડી થાય તો ઢીંચણીઓ ઉડે એવું થાય. બોલું તો શું, વ્યવહારિક જીવનમાં શાંતિ થઈ જાય. આજ મીઠું નથી નાખ્યું, મીઠું હોય કાંઈ વાંધો નહીં, બધું હાલશે આપણે. અરે આપણે માથાકૂટ જ નથી, માથાકૂટ કરે તો માથાકૂટ ડબલ થાય. અમે થઈ જાય, ભૂલ થઈ જાય, મારા તમારે રડવું હું આટલી બધી નાખવાનું, ભૂલ ન થઈ જાય મારાથી, એમ કે થઈ ગયું ભૂલ અમારાથી, તમે ગરમ ગરમ હે ના થાવ છો, એમ કે આપણે ક્યાં હાર નાખી દો, કેટલી શાંતિ રહીએ, પોતાને રહીએ ને બીજાને રહીએ, મિત્ર બે ને શાંતિ થાય, આમ છે સરળતામાં જાય છે. તેથી તે પાનનો પરિગ્રહી નથી, પણ પાનનો જ્ઞાયક જ છે. પાણી આવે તો એનો જ્ઞાયક છે, અને પાણી ન આવે તો પણ એનો જ્ઞાયક જ છે. ટીકા. ઈચ્છા પરિગ્રહ છે, જો પરિગ્રહની વ્યાખ્યા છે, બહુ ટૂંકીની સીધી. તત્વાર સૂત્રમાં પરિગ્રહની વ્યાખ્યા મૂર્છા પરિગ્રહ છે. મૂર્છા ક્યારે? કે ઈચ્છામાં એકાકાર થાય ત્યારે. ઉમાસ્વામીએ મૂર્છા પરિગ્રહ એમ સૂત્ર બાંધ્યું છે. પણ મૂર્છા એટલે શું? કે પર પદાર્થની ઈચ્છાના કાળમાં આ જીવ પોતે ઈચ્છા રહિત સ્વરૂપે છે એવું પોતાનું ભાન ભૂલીને મૂર્છા ખાય છે. હું ઈચ્છાવાળો, મારે જોઈએ તે ચીજ મને મળવી જ જોઈએ, મને મળે ન મળે એ ન ચાલે, ગમે તેમ કરીને હું મેળવું, આ બધી મૂર્છા છે. મૂર્છાનો અર્થ ભાન ભૂલવું. ઈચ્છા એવી ઈચ્છામાં એકાકારને તન્મય થાય કે પોતાના અનિચ્છક સ્વભાવનું ભાન ભૂલે. અનિચ્છક સ્વભાવ તો કેટલો અનિચ્છક છે. મોક્ષની પણ ઈચ્છા ન થાય. શેને? જે સ્વભાવના અવલંબને મોક્ષની પણ ઈચ્છા ન થાય. એવું સ્વરૂપ છે કે હવે આમાં મોક્ષ કરવા પણ ક્યાં છે? જે અનાદિ અનંત પરિપૂર્ણ શુદ્ધ છે એમાં એમાં મોક્ષ કરવા પણ ક્યાં છે? એવો હું છું એમ જે અવલંબન આવે ત્યાં મોક્ષની પણ ઈચ્છા ન રહે તો બાહ્ય પદાર્થની ઈચ્છાનો સવાલ ઉભો થાય. આ જગ્યાએ પહોંચવાનું છે. એવું જે સ્વરૂપ છે કે જેમાં મોક્ષની ઈચ્છા ન થાય, એના બદલે પર પદાર્થની ઈચ્છાના કાળમાં પોતાના સ્વરૂપના ભાનને ભૂલે, ત્યારે એને મૂર્છા આવી ગઈ છે એમ કહેવામાં આવે છે. બેભાન થઈ ગયો. એ મૂર્છા પરિગ્રહ કહો કે ઈચ્છા પરિગ્રહ કહો, એક જ વાત છે. શબ્દ ભેદ છે, આશય ભેદ નથી, એક જ વાત છે. ઉમા સ્વામી કહે કે અમૃતચંદ્રાચાર્ય કે આ સૂત્ર અમૃતચંદ્રાચાર્યનું છે, ઓલું સૂત્ર ઉમા સ્વામીનું છે, આશય બંનેનો એક છે. ઈચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી. જેને ઈચ્છા નથી એને પરિગ્રહ નથી, આ સૂત્ર સ્વભાવ છે. ઈચ્છા છે, જેટલી ઈચ્છા છે એટલો પરિગ્રહ છે. અને ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. જે ઈચ્છા છે એ અજ્ઞાન ભાવ કેમ લીધો? કે આત્મા પોતાના નિજ સ્વરૂપથી નિરાલંબ નિરપેક્ષ છે. આત્માને કોઈના અવલંબનની જરૂર નથી ને કોઈની અપેક્ષાની પણ એને જરૂર નથી. એ જગતનું શાશ્વત ટકતું તત્વ છે. એ શાશ્વતપણે ટકી રહેવાનું છે, કોઈના અવલંબનની અપેક્ષાથી ટકવાનું નથી. એવું જે ભૂલ્યો છે પોતાના સ્વરૂપને, એને અજ્ઞાનમય ભાવે ઈચ્છા થાય છે કે આ ચીજ મળે તો ઠીક, તો મને સારું, તો હું મને મારું જીવન બરાબર સુખેથી જીવાય, અને તો મને વાંધો આવે નહીં. એ બધા પ્રકારના પરિણામ અજ્ઞાનમય છે. અને એવો અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને એટલે સ્વરૂપ જ્ઞાનીને હોતો નથી. જેને શાશ્વત તત્વનું નિરાલંબ નિરપેક્ષ તત્વનું જ્ઞાન છે એવા જ્ઞાનીને એવો અજ્ઞાનમય ભાવ હોતો નથી. તો કે જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે. જે જ્ઞાની છે એને તો જ્ઞાનમય ભાવ. જ્ઞાનમય તત્વ શું? મારું અનંતુ સામર્થ્ય છે અને અનંતા સામર્થ્યથી જ હું જીવી રહ્યો છું. જીવત્વ શક્તિ પણ અનંતી છે મારામાં. એવો જે ભાવ છે તે જ્ઞાનમય ભાવ છે. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે, કઈ ઈચ્છા લીધી અહીંયા? અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, અજ્ઞાનપૂર્વકની જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાનીને પાનની જ્ઞાની પાનને ઈચ્છતો નથી, જ્ઞાની છે એ પાણીને પણ ઈચ્છતો નથી, આહાર પાણીને ઈચ્છતો નથી, તો બીજાની ઈચ્છાનો પછી પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. બે પદ શું કરવા લીધા? આહાર પાણીના લીધા ને બીજા કેમ ન લીધા? કપડાં લતા કે ઘર મકાન કે અલંકાર એ બધું વાત કેમ ન લીધી? કે કુટુંબ પરિવારની વાત કેમ ન લીધી? સમર્થમાં સમર્થ વાત લીધી કે જગતના પ્રાણીને આહાર પાણી વિના પોતાનું જીવન ચાલી શકતું નથી, એવી જે માન્યતા છે તે અજ્ઞાનમય છે. જ્ઞાનીને એ પ્રકારની માન્યતા હતી. પછી બીજા પર બીજા પદાર્થો માટે કોઈ વિસ્તાર કરવાની જરૂર રહેતી. માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી અથવા કોઈ પણ પરિગ્રહ નથી. આહાર પાણીનો પરિગ્રહ નથી એટલે કોઈ પણ ચીજ વસ્તુનો પરિગ્રહ નથી, એમ સાથે સાથે લઈ લેવું જોઈએ. જ્ઞાનમય એવા એ જ્ઞાયક ભાવના સદભાવને લીધે, એટલે કે હું એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છું, અવ્યા બાદ શાશ્વત સ્વરૂપે જ્ઞાયક ભાવે હું રહેલો છું સદાય, એવો જ એક જ્ઞાનમય ભાવ. એ જ્ઞાનમય ભાવ સદભાવ એટલે વિદ્યમાન હોવાને લીધે જ્ઞાની પાનનો પણ પાણીનો પણ જ્ઞાયક જ છે. એ પાણી હોય તો એ જ્ઞાયક છે, ન હોય તો પણ એનો સંયોગનો પણ જ્ઞાયક છે અને વિયોગનો પણ એ જ્ઞાયક જ રહેશે. કેમ કે પોતાને જ્ઞાયક પણ જ અનુભવ કરે છે અને જ્ઞાયક પણ વર્તે છે. જ્ઞાયકપણાના અનુભવમાં જ્ઞાયક પણ વર્તે છે, માટે સર્વ અન્ય પદાર્થનો એ જ્ઞાયક છે. ભાવાર્થમાં એમ લીધું છે કે આહારની જે ગાથા છે એના ભાવાર્થ પ્રમાણે આ પણ સમજવું કે એને પણ ત્રણ પ્રકારના ઉદયથી કર્મનો ઉદય જાણે છે શું, અને રોગ સમાન જાણે છે. ઈચ્છા અલ્પ ઈચ્છા થઈ અલ્પ વિકલ્પ થયો અને રોગ સમાન જાણે છે અને એનો પણ જ્ઞાતા રહી જાય છે. એ વાત જે ભાવાર્થમાં 212માં લીધી હતી એ 213નો ભાવાર્થ સમજી લેવું, કેમ કે એ પદ જ બદલ્યું છે, આહારની જગ્યાએ પાણી લીધું છે. એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઈચ્છતો નથી એમ કહે છે. આ બે ઉપરથી બાકીના વિધવિધ જે હોય ને એને પણ જ્ઞાની ઈચ્છતો નથી એની ગાથા હવે પછી એની ગાથા.